તારીખ 5/5/1988 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર બોલ નંબર 10, 11 અને 12 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 7 મૂળ કેસેટમાં હમિંગ છે.
એક સંસ્કારને લીધે જીવને પૂર્વના અનેક વિપરીત સંસ્કારને લીધે જીવને મિથ્યા આગ્રહ વર્તે છે, જેથી અસત્યનો અથવા દોષનો પક્ષપાત થાય છે. અથવા પરમ સત્યનો સ્વીકાર થતો નથી, અસત્યનો આગ્રહ રહે છે એટલે સત્યનો સ્વીકાર થતો નથી. દોષનો પક્ષપાત થાય છે એટલે દોષને સ્વીકારે છે, ગુણને અથવા સ્વભાવને સ્વીકારતો નથી. એ સંયમની અંદર, જ્ઞાનની અંદર પૂર્વ સંસ્કારનો વિપર્યાસ છે. કેમ કે ભૂતકાળમાં પરિણામ તો અનેક પ્રકારના કર્યા છે, એમાં જે વિપરીત પ્રકાર છે સમજણમાં, એ વિપર્યાસના સંસ્કાર બુદ્ધિમાં રહી જાય મતિમાં, તો એને અસત્યનો પક્ષપાત થાય અથવા દોષનો પણ પક્ષપાત થાય, અથવા એને સરળતા ન રહે, અસરળતા રહે, એ પણ દોષના પક્ષપાતનો જ એક પ્રકાર છે. અથવા મઠાગ્રહના પરિણામનું પણ પ્રાબલ્ય રહે, અસરળતાનો એ પણ રૂપ છે કે જેને લઈને જીવને હઠ રહે, જીદ થાય, એ પણ અસરળતાનો પ્રકાર છે. પાછું સત્યની મકમતા રહે તો એ કઈ જીદમાં ઘટમાં ન ગણાય, તો અસત્યના વિષયમાં જાય છે, ઘણા એમ ખટવી જાય છે. પછી કે કોઈ વાત કોઈ પકડી રાખે ને, સાચી હોય ને પકડી રાખે તો એની જીદમાં ખપાવે કે હઠમાં ખપાવે, એ વાત ન્યાયસર નથી. હા, એ તો એની મકમતા છે, એ ગુણ છે, એનો દોષ નથી. અથવા પૂર્વે કરેલી અયથાર્થ સમજણની પકડમાંથી જીવ છૂટી શકે નહીં. એને જે પૂર્વે નક્કી કર્યું હોય, પછી કોઈ ભળતી વાર શાસ્ત્રમાં આવે તો એના સંસ્કાર છે એને જોડાઈ જાય. વાત એક વાત ચાલી હતી ને, કરી દ્રવલિંગી મુનિ શાસ્ત્રનું વ્યાખ્યાન આપે ને, શિક્ષણની દ્રષ્ટિથી પોતે એક વાત બેસાડી દીધી હોય અભિપ્રાયમાં, કે અજ્ઞાનીથી પણ જ્ઞાન થઈ શકે, એમાં કોઈ ભણતી વાત આવે ત્યાં એ કહેવાનો અભિપ્રાય ન હોય, એ સિદ્ધાંત સ્થાપવાનો ત્યાં અભિપ્રાય ન હોય, ત્યાં એ પ્રકરણ પણ એ સિદ્ધાંત સ્થાપવા માટે ન હોય, પણ કોઈ ભણતી વાત આવે તો એના સંસ્કાર સાથે સુદ્રઢ થઈ જાય, એકદમ વધારે દ્રઢ થઈ જાય. એ તો પૂર્વની અયથાર્થ સમજણ પકડમાંથી જીવ છૂટી શકે નહીં. આવા આવા પ્રકારમાં, આ બધા પ્રકારમાં મિથ્યા આગ્રહ એટલે પોતે માનેલું એનો આગ્રહ, ખોટું માનેલું તેનો આગ્રહ, અસત્યનો પક્ષપાત, દોષનો પક્ષપાત, એમ પછી દોષ પોતાના હોય એને પક્ષપાત કરે તો પણ એની દોષ દ્રષ્ટિ અથવા દર્શનની તીવ્રતા છે, જેના ઉપર પોતાને ગમતું હોય એના દોષનો પક્ષ કરે તો પણ ત્યાં દર્શનનો તીવ્ર થાય છે. પછી પરિવાર વાળો હોય, મિત્રમંડળ વાળો હોય, કોઈ પણ હોય, એનો પક્ષપાત થાય, એ બધા દર્શનનો ને તીવ્ર થવાના કારણો છે. આત્માર્થી જીવને તો પૂર્વાગ્રહ છોડવાની તૈયારીનો તૈયારી વાળો અભિપ્રાય હોય છે. એ તો ત્યાંથી માન શરૂ કરે છે કોરી પાટી થઈને કે મારે સત્યનો સ્વીકાર કરવો છે, કોઈ પણ મારો પૂર્વગ્રહ હોય તો પણ મારે રાખવો નથી, મારી છોડવાની પૂરી તૈયારી સાથે હું પ્રવેશ કરું છું આ માર્ગમાં, આ લાઈનમાં. આ અભિપ્રાય એ દાખલ થાય છે. આત્માર્થી જીવને સમજણની બાબતમાં અહીંથી એની એન્ટ્રી થાય છે, પ્રવેશ અહીંથી થાય છે. સત્ય છે એ જ મારે અંગીકાર કરવો છે, સત્ય એ જ મારી ચીજ છે. કોઈ અસત્યને ભૂલે ચૂકે પણ કોઈ કિંમતે, કોઈ પણ કિંમતે, એમાં હિસાબ કિતાબ નહીં થાય. કોઈ પણ કિંમતે સત્ય જોઈએ, અસત્ય ન ખપે, ગુણ જોઈએ, દોષ ન ખપે. આટલી અભિપ્રાયમાં તૈયારી રાખીને એકદમ મધ્યસ્થ ભાવે વર્તનારો કોઈ પણ વાતને મધ્યસ્થપણે જોવા વાળો. આજીવ તો શું કરે છે કે કા પોતાનો દોષ ગોપવે છે, કા પોતાના હોય જે ગણાતા હોય કે આ તમારો ભાઈ છે, તમારો દીકરો છે, તમારો સાળો બનેલી છે, તમારો બાપ છે, કઈ કઈ સંબંધ છે, વેવાય છે, એનો દોષ હોય તો ગોપવી જાય. અથવા તેના જેનો પક્ષ કરવાનો હોય, એને પક્ષાપક્ષીના પ્રકરણો ચાલે એમાં, તો એનો કઈ દોષ હોય તો એને ગોપે, એને ફેવર કરે, એને એનો પક્ષપાત કરે, ફેવર કરે તો પક્ષપાત કરે. હા, ત્યાં કઈ એવી સિદ્ધાંત લાગુ નથી પડતા. ધર્માત્માના દોષને ગોપે, ઉપગુણ અંગ કીધું છે. સમયમ દ્રષ્ટિને આઠ અંગમાં એક ઉપગુણ અથવા ઉપગુણ નામનો એક અંગ છે. નિયમથી એ સમયના મૂળ ગુણમાં છે. આ દંશન મૂળો ધર્મના મૂળ ગુણ લીધા છે. એમાં 43 મૂળ ગુણમાં આવા છે. આઠ ગુણ સમય દ્રષ્ટિએ તો ત્યાં એ ધર્માત્મા બીજા ધર્માત્મા ગોપવે છે એમ વાત છે. ગુણ દોષ નો તો વિષય જરા બારીકાઈથી સૂક્ષ્મતાથી વિચારવા જેવો વિષય છે. મધ્યસ્થ ભાવે વર્તનારો એટલે જેમ છે તેમ જાણે. મધ્યસ્થ એટલે શું? આગું પાછું કર્યા વિના ઓછું અદકું ન જોખાઈ જાય એવી બુદ્ધિથી વર્તનારો, સરળતાથી વર્તનારો. દુશ્મનની પણ સાચી વાત હોય, દુશ્મન એટલે પોતાને કોઈ દુશ્મન નથી, પણ સામાના ભાવ એવા હોય કે જેમાં વૈમનસ્ય હોય, વેર હોય, દુશ્મન આવતો હોય, એ પોતે એમ માનતો હોય એવા ભાવ ધારણ કરનાર જે, તો પણ એની સાચી વાત હોય તો સાચી જ કે એની સરળતા છે. ખોટી હોય ગમે એવું પોતાનું અંગત હોય, ખોટી હોય તેને ખોટી કહી દે કે નહીં છે. સરળતા બે બાજુ કામ કરે છે. એવી રીતે સરળતાથી વર્તનારો અથવા સરળતાથી પોતાના દોષને કબૂલનારો, સરળતાથી વર્તનારો બીજાના પ્રત્યે અને પોતાના દોષની પણ કબૂલાત સરળતાથી ભૂલ થાય તો કહે મારી ભૂલ થઈ ગયેલી છે, આ જગ્યાએ ભૂલ થઈ ગયેલી હતી, અસરતા ન રાખે. સત્યને સતને વળગવાના વલણ લાવવાના, એનું વલણ એટીટ્યુડ સત્ય ને જ વળગવાનું હોય, એનું વલણ ક્યાંય ફરે નહીં, ગમે તે પ્રકારનો પ્રસંગ ઉભા થાય સત્યને વળગવાનું જ વલણ એનું એકદમ ચાલુ રહે, ક્યાંય ફરે નહીં એવું વલણ હોય. એવો વલણ વાળા હોય તો તેને દર્શન મૂળના અભાવ કરવાનું સામર્થ્યનો વધે છે, એની શક્તિ વધે છે દર્શન મૂળને પરાભવ કરવા માટેની. આવા જીવની શક્તિ હોય છે, બીજા જીવો દર્શન મૂળનો પરાભવ નથી કરી શકતા. બહુ મહત્વનો વિષય થઈ પડે છે, કેમ કે જીવે એના અનંતકાળથી દર્શન મૂળનો જ પરાભવ નથી કર્યો. ચારિત્ર મૂળને તો એટલો બધો મંદ ગીરો છે કે એના ફળમાં નવમી ગ્રીવક સુધી જીવે. લોકો પણ જાણે ચારિત્ર મૂળમંદ કરે એટલે લોકો પણ જાણે, કેમ કે એને બાહ્ય સંયમ ત્યાં બધું આવી જાય. ઘણું કરે છે, ઘણું કરે છે. અનંતના અંદર માનવ સંસારી હોય, એવી પરિસ્થિતિ. પૂર્વગ્રહ છોડવાની તૈયારી વાળો જેનો અભિપ્રાય અહીંથી પ્રવેશ મળે, ભલે એને પૂર્વમાં અંધા ભાવો થઈ ગયા હોય, એ પૂર્વના પૂર્વ યોગ્યતા મારી એને એ ભૂતકાળમાં ગયા, યોગ્યતા મારી ગયા, સંસ્કાર છે એ તો રહી જાય છે, એનો કોઈ પ્રશ્ન. કર્મ સત્તા મારે છે, એમાં સંસ્કાર એના સત્તા મારીએ છીએ, તો સામે સામું છે. સત્તા વાળા કર્મનું કાંઈ અસર નથી જીવના પરિણામ ઉપર, તો ઉદયમાં આવે ત્યારે વિપાક થાય છે. એમ સંસ્કાર જે અંદર પીડા છે, જે સામે ચીજ આવે ત્યારે સંસ્કાર જોર કરી જાય. પણ જે પહેલા પોતે તૈયારી કરી નાખી હોય કે નહીં મારે સત્ય જ જોઈએ, સત્ય સિવાય મારે ખપે નહીં કાંઈ પહેરી, તો એનો પૂર્વ સંસ્કાર છે ટળી જાય. વિપરીત પૂર્વ સંસ્કારનું એટલું બળ નથી, અવિપરીત પૂર્વ સંસ્કારનું એટલું બધું બળ છે કે સાદી અનંતકાળ બીજાય એ સમય દર્શન પ્રમાણે વૃદ્ધિગત થાય મોક્ષ માર્ગ અને પૂર્ણતાને પામે. આ સંસ્કારના બીજનો મોટું વટવૃક્ષ ઊભું થાય, કેમ કે સ્વભાવના સંસ્કાર છે, સ્વભાવ અમર્યાદિત છે, એના સંસ્કાર અમર્યાદિત છે, વિભાવ મર્યાદિત છે, એના સંસ્કાર પણ મર્યાદિત છે, એમ છે સામે સામે. એટલે આ બધા પ્રકારના પરિણામને સિદ્ધ દર્શન મૂળ સાથે સંબંધ છે. ગુરુદેવ પ્રવચનમાં કહેતા પરમાગમ સારમાં એક બોલેલો છે કે પહેલા જે સાંભળ્યું છે, સમજો છું, પકડ્યું છે, ગ્રહણ કરી રાખ્યું છે, વિના મૂકીને આવતો એમ કહેતા. પૂર્વે જે ગ્રહણ કર્યું છે એના ઉપર તો મીંડા મૂકી દે, મીંડા મૂકી ના શૂન્ય કરી નાખે, મીંડા મૂકી દે એટલે શૂન્ય કરી
નાખે.
એમ તો શું છે કે જ્યારે પોતાને કેટલીક કેટલાક વચનોથી કેટલાક પ્રકારથી પ્રતીતિ આવે, વિશ્વાસ આવે કે આ કોઈ સત્પુરુષ છે, મહાપુરુષ છે, પછી આખો અભિપ્રાય બદલી નાખવાનો, એકદમ ચેન્જ કરી નાખવાનો, કે મારું સાંભળેલું ક્યાંય મોટા આગળ કરવાનું હોય, મારું પકડેલું ક્યાંય આગળ કરવાનો પ્રશ્ન છે, એ શું કહે છે? બરોબર, એક વાર બુદ્ધિ ના પાડે તો પણ તું સ્વીકાર કરી લે, ભલે તારી બુદ્ધિ ના પાડે. કોઈ પૂર્વ સંસ્કારથી એવું બનશે ખરું, કહેનાર ની વાત તને ગળે નહીં ઉતરે, પણ એક વાર તો તું એની હટ કરવાને તને છૂટશે. કે એ કહેશે એ સાચું મારું ખોટું, કે એ રીતે સાચું એની તપાસમાં હવે મારે જવું છે. પણ સાચું રાખીને ખોટું કરીને નહીં, સાચું રાખીને તપાસ કરવી છે કે આ છે સાચું. મારી બુદ્ધિ ના પાડે છે, પણ એ સાચું એમ એમ તો સાચું જ હોય, અને એમનું સાચું હોય તો મને મારી બુદ્ધિ ના પાડે છે. મારે આ ઊંડા ઉતરવાની જરૂર છે આ બાબતમાં. હું તો મુશ્કેલીમાં આવી જઈશ, અને ભય થાય નક્કી હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ. જો મને આ વાતનો નિષેધ આવશે તો હું મુશ્કેલીમાં મુકાઈશ. માટે એક વાર તો સ્વીકારીને એ કેવી રીતે સાચું છે એની તપાસમાં લાગે. આસ્તિક બુદ્ધિ છે જેને એમ કહેવાય છે. એ તપાસ કેવી થાય છે પછી? આસ્તિક બુદ્ધિ છે તપાસ થાય છે. અને ખોટું લાગે ને પછી સામે સામે દલીલ થાય એમાં આસ્તિક બુદ્ધિ નથી રહેતી. એમાં તો પોતાનો અભિપ્રાય આગળ રહેશે કે હું મેં સમજ્યો, હું સમજ્યું એ સાચું, તમારું સાચું મને લાગતું નથી. છતાંય તપાસ કરું બંને એ તપાસ કરતી તારે, છતાંય વિચાર કરીએ કે નહીં, એ વિચાર કરવાની તારી પદ્ધતિ ખોટી છે એમનો વિચાર કરાય. એટલે જ કોઈ આચાર્યને જ્ઞાનીના નામે વાત આવે એટલે માણસ ઉભો રહી જાય. મોક્ષો હોય જ્ઞાની હોય એક વાર ઉભા રહી જાય. એમ એમણે કીધું છે એના નામથી આ વાત છે. એટલે પછી તપાસ કરે એક વાર ઉભો રહી જાય એનો નિયમ છે. ત્યારે તો શું છે કે કોઈ ખાચાને ખોટું ઘુસાડી દે છે, પુસ્તક એવા બનાવે શાસ્ત્રો સાચી વાત બધી ખોટી વાતે નાખતા જાય. તપાસ કરે પછી એને એમ લાગે ઠીક આમાં કાંઈક એક જગ્યાએ ફેર પડે છે, બીજે ક્યાંય ફેર પડે છે, ઠીક ઓકે કાંઈક અંદર નાખેલું છે એમનું નથી. નહીંતર વચન વિરોધ આવે, વચન વિરોધ ક્યાંક તો એનો પ્રદર્શિત થઈ જાય એના ઉપર છે ને નક્કી થઈ જાય કે આવું કે વિશે કરે છે. દસમું બોલ છે મિથ્યા આગ્રહ અને મિથ્યા સંસ્કારની સામે તો અંદરમાં દ્વંદ યુદ્ધ ચાલે. મંથન જેને કહે છે યુદ્ધ કહે છે, પોતે માનેલું હોય એની સામે વિરુદ્ધ વાત આવે બરાબર, એનું મંથન ચાલે, દ્વંદ ચાલે, અને એનું પરિણામ એ આવે કે પોતાનું જે ઉલટું ગ્રહણ કરેલું છે એ છૂટે અને પરમ સત્યનું નવીન ગ્રહણ થાય. આ એનું પરિણામ ફલશ્રુતિ આવે છે. પણ એ ચાલે અને આજેથી ઊંધા ભાવ કર્યા છે તો આ પણ એક એનો માર્ગનો વચ્ચેનો સ્ટેજ છે કે જ્યાંથી પસાર થાય છે. જે આ સ્ટેજમાંથી પસાર થાય છે એમાં અન્ય મથિંગમાંથી આવતા હોય તો થાય જ, કેમ કે એને તો ઊંધા સંસ્કાર લઈને જ મતમાં જન્મ થયો હોય, એમને એમ કંઈ નથી થયો. સંસ્કાર કેટલાક ઊંધા આવી ગયા હોય તો જ બેની મતમાં જાય, એની તરણ ની મતમાં ન જાય. કાંઈ પછી ભલે સ્થાનક વાસી હોય, દેરાવાસી હોય, વિષ્ણુ હોય, બધા એમની મત છે. એમ તો એ સંસ્કાર લઈને ત્યાં ગયા હોય, મંથન થાય એ છૂટી જાય, અને છૂટી જાય એટલે એવું છૂટી જાય કે એનો જરાય આગ્રહ ન રહીએ, અસત્યનો પૂર્વ સંસ્કારના વિપર્યાસનો જરાય આગ્રહ ન રહીએ. સ્પષ્ટ ખ્યાલ આવે કે આ વિપર્યાસ હતો, આ આગ્રહ કરવા જેવો નહોતો, પૂર્વ સંસ્કારને લઈને અમે આવી તે વાત બરાબર ચોખ્ખી સમજણ આવી, કઈ રીતે હતી કઈ રીતે છૂટી, બધા એનો અનુભવ આવે. મધ્યસ્થાનો અર્થ એવો નથી કે હે ઉપાદેયનું વિવેક ન રહે, આ એકદમ બીજું પડખું છે. હે ઉપાદેયનું વિવેક છૂટી જાય એનું નામ મધ્યસ્થા નથી. ઉપાધેય કરવા લાયક હોય એની ઉપાધેયતામાં મને રાગ વધશે, જે હે કરવા લાયક છે એને હે કરવા જતા મને દ્વેષ થશે, એમ ન વિચારે તો અવિવેક થઈ ગયો. આમ તો જે પારમાર્થિક મધ્યસ્થા છે એમાં તો જ્ઞાતા દ્રષ્ટાપણો છે, પણ અહીંયા એ પ્રકરણ નથી, કેમ કે અહીં તો મુમુક્ષુનો વિષય છે. અહીંયા હજી વિતરાગતા પ્રગતિ નથી, જ્ઞાતા દ્રષ્ટાપણો અને વિતરાગતા હજી પ્રગતિ નથી. પણ સત્યને સત્ય તરીકે નક્કી કરવું, અસત્યને અસત્ય તરીકે નક્કી કરવું, એના ગુણદોષ તપાસીને નક્કી કરવું, ગુણને ઉપાધિ ગણવા, દોષને એ ગણવા, એ બધો મધ્યસ્થાનો પ્રકાર છે. અને એ વિવેક મધ્યસ્થામાંથી આવ્યો છે, અથવા એ વિવેકને મધ્યસ્થા કહેવાય, મધ્યસ્થાને જ વિવેક કહેવાય. એકબીજાનું પર્યાય અંતર નામ છે. નહીતર તો કુગુરુ ને સુગુરુ બે સરખા થઈ જશે. અમે તો મધ્યસ્થ છીએ. કુગુરુ હોય કે સુગુરુ હોય, દ્રવલિંગી હોય કે ભાવલિંગી હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, શાસ્ત્ર માંથી વાત કરે છે ને, ઠીક છે. અમે તો મધ્યસ્થ છીએ, મધ્યસ્થાથી બધા સાંભળવા જઈએ. ખોટી વાત છે, એ મધ્યસ્થતા નથી, વિવેક શૂન્યતા છે. એને વિવેક નથી એને અર્થ છે, એ મધ્યસ્થતા ન કહેવાય. અથવા સમન્વય કરે, આપણામાં જૈનની અંદર પંચ મહાવ્રત છે, તો બૌદ્ધની અંદર પાંચ યમ છે, પાંચ નિયમ છે. આપણે 24 તીર્થંકર છે, તો આ લોકોનો 24 અવતાર છે. કોઈ સમન્વય કરવા જાય કે મધ્યસ્થતા રાખવા જાય તો એ વિવેક શૂન્યતા છે. પણ 99% સાચું હોય ને 1% ખોટું હોય તો દૂધપાકના તપેલામાં 1% જેટલું કઈ ઝેર ભેળવવાની જરૂર નહીં, ટીપું જ ના હોય તો એક મણનું તપેલું હોય એમાં કઈ 1% પ્રમાણે ઝેર ન મળે, એમાં ટીપું નાખ્યું એટલે ખલાસ થઈ ગયો, બધું દૂધ દૂષિત થઈ ગયું, એટલે ખાય તો મરી જાય. એમાં ટકાવારી નથી જોવા તે. અને એ જ પરીક્ષા બુદ્ધિ હોય છે. પરીક્ષા બુદ્ધિનો વિષય જ એ છે કે કેટલું મળતું આવે છે, જોઈ શકે એ પરીક્ષા બુદ્ધિ નથી. ક્યાંય ફેર પડે છે એ પરીક્ષા બુદ્ધિનો સવાલ છે. પરીક્ષા બુદ્ધિમાં એ પકડાય છે, કેમ કે ઉપદેશ તો વાતો તો ઘણી મળતી આવે અને ઘણા સંપ્રદાયોને મળતી આવે, કેમ કે ઉપદેશ તો એવો જ છે, પ્રસિદ્ધ ઉપદેશ છે. લૌકિક રીતે જે ગુણદોષ છે એમાં તો ઉપદેશ પ્રસિદ્ધ છે, ક્રોધ ન કરવો, ક્ષમા રાખવી, કોઈને મારવાની હિંસા કરવી નહીં, અહિંસા પાળવી, ચોરી કરવી નહીં, અચોરી પાળવી, પરિગ્રહ વધારવો તે સારો નથી, ત્યાગ અને સંયમ સારો છે, બધું બહુ સામાન્ય આવે. વસ્તુ વ્યવસ્થાને શું સંબંધ છે, વસ્તુ વ્યવસ્થાથી આ ઉપદેશ ફલિત થયેલો છે કે નહીં, આ બધો એની સાથે સંબંધ ધરાવે છે. એક બોલમાં બેસાડ વાતો બધી નાખી દીધી છે. મુખ્ય વાત તો એ છે કે આને શ્રદ્ધા સાથે સંબંધ છે, આવા પ્રકારના પરિણામને શ્રદ્ધા સાથે સંબંધ છે, અંતાનો મંદિરના કષાય સાથે સંબંધ છે. જ્યારે શ્રદ્ધા સાથે સંબંધ છે ત્યારે આપોઆપ જે અનંતાનો મંદિરના કષાય સાથે પણ સંબંધ ધરાવે છે, કેમ કે બંને અવિનામાં આવ્યું હોય છે. અનંત સંસારનું કારણ અથવા અનંત સંસારના નાશનું કારણ બે સામે સામે છે. કેટલી ગંભીરતા સમજીને વિષયની વિચાર કરવો જોઈએ. મળી દર્શનની મૂર્તિ 11 નંબર તે જ દિન છૂટી શકાય છે જેને પોતાના આનંદ ભાવ ભ્રમણથી થયેલા દુઃખોનો ત્રાસ ના ગયો હોય. ભાવ ભ્રમણના કારણભૂત દૂષિત પરિણામનો ડર હોય અથવા સંસારથી ભયભીત હોય અને તેથી જન્મ મરણથી છૂટવાનો માર્ગ શોધતો હોય આ દર્શન મને ગાળનારા પરિણામથી ભ્રમણથી થયેલા દુઃખનો ત્રાસ લાગેલો હોય. સામાન્ય રીતે પોતાના વર્તમાન ભાવથી ભૂતકાળના ભાવ તો કોઈને યાદ નથી. સામાન્યપણે કોઈ જાતે સ્મરણ વાળાને છોડીને લઈએ તો એ તો કોઈક જ હોય, છતાં કેમ ખબર પડે આત્માર્થી હું અનંત ભાવ ભ્રમણના દુઃખથી થાકેલો છું. જગતમાં બધું જોવે છે, બીજા પ્રાણીઓ જીવજંતુઓ ખાસ કરીને તેજ ગતિના તો હજારો પ્રકાર નજર સામે દેખાયા હોય છે અને મનુષ્ય ગતિમાં પણ દુઃખી કાંઈ ઓછા નથી. મતલબ કોઈ સુખી જ નથી સંસારમાં એમ જીવને, પરિસ્થિતિ તો એવી છે કે કોઈ સુખી જ નથી. એને ખ્યાલ આવે છે કે આ બધું વીતી ચૂકેલું છે, આ બધું થઈ ચૂકેલું છે, આ બધા દુઃખો જો એ દુઃખના કારણને મૂળમાંથી નાશ કરવામાં ના આવે તો આ પરિસ્થિતિ પાછી ઊભી જ છે. ત્યારે જ્યારે થોડી વિચાર કરવાની શક્તિ આવી છે કે આ દુઃખો શા માટે, આ કુગતિ શા માટે, આ બધી પરિસ્થિતિ જગતના બીજા જીવોને દુઃખની સ્થિતિ શા માટે, જ્યારે વિચાર કરવાનો એ વિષય સામે આવ્યો જ છે વિચારની ભૂમિકા ઉપર, ત્યારે જો એના મૂળને સમજીને એનો નાશ કરવાનો ઉપાયમાં ન થયો જીવ ઉપાયમાં લાગ્યો નહીં, સફળ થાય ન શકે તો બીજી વાત છે, પણ ઉપાયમાં લાગે નહીં આ બધી પરિસ્થિતિ એમને છે. એ વાત એને સમજાઈ જાય છે, બીજાને જોઈને એને સમજાઈ જાય છે એ ક્યાં એને ત્રાસ થાય. એને પોતાના આનંદ ભયભ્રમણથી થયેલા દુઃખોને ત્રાસ લાગે હોય, ભયભ્રમણના કારણરૂપ દૂષિત પરિણામ છે દર્શન મોહ અને અનંતાનું મંદિર. આ ભવભ્રમણના કારણરૂપ દોષ છે અને એ પ્રકારના પરિણામનો એને ડર હોય. જેમ કે તીવ્ર તાપથી અચકાય, તીવ્ર તાપથી જીવ અચકાય, હવે પણ એના ઉપર એનો આધાર છે કે ત્યાં તીવ્ર તાપથી અચકાવી મારે કરીને કે તીવ્ર તાપથી ન અચકાય. એ તો બધું કરી દીધું છે. આપણે સામાન્ય માણસની વાત લઈએ તો તીવ્ર પાપથી એને અટકાવે, એને જે જીવને હોનાર સારી છે અને જે જીવ માર્ગની નજીક છે એને ભવ જીવનના જે કારણ રૂપ દૂષિત પરિણામ છે, દર્શનોને વધારનારા પરિણામ, મંતાનંદીના કરવાના પરિણામ, એનો એને ડર લાગે છે, એનાથી એ ભયવાન છે. આખા જગતમાં કોઈથી ન ડરે, આનાથી ડરે. ભવ ભેરું હોય, બાકી કોઈનો ડર નહીં, ભવ ભેરું હોય એવા પરિણામ છે. કોઈ માર્ગ ખરો કઈ સત્શાસ્ત્રો સમક્ષ છે કે વિષય બુદ્ધિગમ્ય થાય છે, બાકી ક્યાંય જગતમાં કોઈ સંપ્રદાયમાં કોઈ વિચારધારામાં, અરે જૈનના ચાલુ સંપ્રદાયમાં ક્યાંય છૂટવાના માર્ગનું મોં માથું હાથમાં આવે એવું નથી, ક્યાંય પત્તો ખાય એવું નથી. વાતો બધી સારી સારી ઘણી આવે, પણ છૂટવું કેવી રીતે આ જીવને, એનો ઉપાય શું છે, એ પત્તો લાગવો બહુ મુશ્કેલ છે. એવો માર્ગ જે શોધતો હોય, આ માર્ગ કેવી રીતે છે, ક્યાં છે, ક્યાંથી મળે એમ છે, એને દર્શન માં પડે છે. આ શોધવાની જિજ્ઞાસા, જિજ્ઞાસા દર્શન માંને તોડે છે. માર્ગ પ્રાપ્તિની જિજ્ઞાસા, માર્ગની ખોજ દર્શન માંને ગાળી દે છે. એને માર્ગ મળે છે, માર્ગ બતાવનારા મળે છે, કુદરત બંધાઈ રહી છે એની સાથે. એને ન મળે એવું કરે નહીં, કાં તો એને જો પૂર્વે દેશના લબ્ધિ હોય, સંસ્કાર પડી ગયા હોય, તો કોઈ સત્શાસ્ત્ર હાથમાં આવે, સીધો માર્ગ મળી જાય, અને કાં કોઈ એને જ્ઞાની સત્પુરુષનો ભેટો થઈ જાય, એને માર્ગની પ્રાપ્તિ થયા પછી જણાવી પોતે થૂક ફૂક એની શોધમાં આવો જોઈએ. ગુરુદેવને શ્રીમદજીનો બેનો દાખલો છે. શ્રીમદજીને ક્યાં કોઈ સત્પુરુષ મળ્યા હતા, ગુરુદેવનો કોઈ સત્પુરુષ નથી મળ્યા. દેશ સંસ્કાર લઈને આવ્યા છે, શાસ્ત્ર મળ્યું, શ્રીમદજીને સમય સારો જ નિમિત્ત છે, બહુ પ્રસિદ્ધ વાત નથી. સ્વરૂપ અનુસંધાન વિશે ઉપકારભૂત થયા તે અર્થે આપને નમસ્કાર હો, એમાંથી નીકળે છે. સમય સાથે નિમિત્ત થયેલો રોકડા રૂપિયા હતા ચાંદીના, થેલીઓ ભરે 1000 ની, કોથળીઓ ભરે, ત્રાસમાં કાઢો એમ ખારેક ને પતાસા કાઢે, ત્રાસમાં રૂપિયા કાઢો ત્રાસમાં, એટલે હરખો ખૂબ ભરવો ફાવે એનો અર્થ એમ છે. કોથળીનું કરતા ગુરુદેવ બહુ પ્રસિદ્ધ કરી છે. પરમાત્મા સારમાં એ વર્ગના બોલાયેલા છે, કેટલાક જે વર્ગીકરણ કર્યું છે એમાં એ બોલાયેલા છે, એ ભયંકરતા ઘણી પ્રસિદ્ધ કરી. માથાનો વાઢનાર હોય, કંઠનો છેદનાર હોય, એમ પણ મિથ્યાત્વ તો એનાથી અનંત વાર મૃત્યુ દેનારું છે, અનંત વાર મૃત્યુ કરાવનાર છે, એનાથી એને વધારે ભયંકરતા લાગવી જોઈએ. આપણે શરૂઆતમાં જ વિષય થોડોક એવી રીતે લઈને આ પ્રકરણ શરૂ કર્યું છે. જે લીધું સાતમી નાચીની તંતમ પ્રભા યોજના મળી હોય તો હું સંમત કરું, પણ આ મિથ્યાત્વ હું સંમત કરતો નથી. બરાબર
નીચે
ના છે ને, એ 312 છે. પરસત્તા વાળા તત્વોનું ગ્રહવાનું અભિમાન, પરસત્તા વાળા તત્વોને ત્યાગવાનું અભિમાન, સંતોષનાત્મા પાપ કરતા મહાન છે. આપણે સાચું માનશું કે લોકમાં આપનો વ્યવહાર રહેશે નહીં, એમ લોકસંજ્ઞા સમાજની સાથે રહેવું છે, શું કરીએ સમાજની સાથે રહેવું છે એમ, એના માટે છે 928 નંબર. દુનિયાદારી સાથે નહીં આવે, મૃત્યુ થતા દુનિયા સાથે નહીં આવે. સ્ત્રી સેવનના પાપ, માંસ ખાવાના પાપ, એના કરતા અનંત ગુણ મિથ્યાત્નો પાપ છે. સંઘમાંથી બીજા સંઘમાં મુની આવે ને ત્રણ દી પરીક્ષા કાળ ના રાખે, એનો પાછળ કઈ હેતુ હશે કે એમને? અત્યારે તો જય નારાયણ સંભળાવવાનું જોઈએ, બેજા સાંભળવા કેવા બોલવા વાળો, સાંભળવા વાળા તો તૈયાર જ છે જાણે, ન ચાલે. લોકોને આ પાપનો ખ્યાલ નથી. પરજીવની આત્મા અવસ્થા આત્માકૃષ્ટ છે, માને છે, ઉદયવાદીને માનવા જેવું ને સાતત્યને વિપરીત માનતા જેવું જગતમાં કોઈ મોટું પાપ નથી. બીજા પક્ષે 11માં, પરંતુ જે જીવ માત્ર પ્રતિકૂળતાઓ ટાળવા અથવા અનુકૂળતાઓને અભિલાષાથી પુણ્યભાવમાં પ્રવર્તે છે અને ભવભ્રમણનો ભય જેને નથી તેને દર્શનનો છૂટકો મળે. પૂર્વ પક્ષ પછી લીધો છે, પહેલા કોને છૂટે દર્શનનો એ વાત પહેલા લીધી છે આ બોલમાં. અને જે જીવ માત્ર ધર્મના બાને એવું ફળ ઈચ્છતો મારી પ્રતિકૂળતાઓ મને ન આવે હોય તો ટળી જાય, અને અનુકૂળતાની ઊંડે ઊંડે અભિલાષાઓ હોય, પરમા સુખની માન્યતા પડી હોય એટલે એ જાતની અભિલાષાઓ હોય, અને જેને ભવભ્રમણ વિશેનો વિચાર ના આવતો હોય, એનો ભય ન લાગતો હોય, વિચાર આવે તો એને ભય લાગે આપણે રહીએ નહીં, પણ એનો ભય ન હોય. કાલની કોને ખબર છે શું આપણે અત્યારે, આપણે અત્યારે પ્રતિકૂળતા છે એનું શું, અત્યારને આ દુઃખ છે એને મટાડવું કે ન મટાડવું, સહન થતું નથી એને, દર્શન ન છૂટે નહીં ક્યારે. આમ જુઓ તો જગતના બધા મનુષ્યો પ્રતિકૂળતાને ટાળવા અને અનુકૂળતાને વધારવાના પ્રયત્નવંત છે. મનુષ્ય શું પ્રાણી માત્ર સંસારમાં, એક લીટીમાં જો બધાની પ્રવૃત્તિને સંક્ષિપ્તમાં કહી દેવી હોય તો પ્રતિકૂળતાને ટાળવા મથામણ કરી રહ્યા છે, અનુકૂળતાને ખેંચવા અને લાવવા ઉપસ્થિત કરવા મથામણ કરી રહ્યા છે. પ્રાણી માત્ર નહીં આ પરિસ્થિતિ, બાહ્ય જે બાહ્ય પદાર્થમાં પ્રતિકૂળતા ને અનુકૂળતાની કલ્પના કરે છે એ મર્યાદિત છે, એક જીવના ભાવ મર્યાદિત છે. ઓલા તો અનંત જીવો છે પાછળ, આમાંથી ઘર્ષણ થાય છે. જગતના તમામ વિગ્રહનો ઇતિહાસ જુઓ અને એના કારણને તપાસો તો આ એક જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. ચીજ મર્યાદિત છે, એક ચીજ બે જણને જોઈ એટલે બાયું ચડાવે, તો એક ચીજ અનંતને જોઈ છે. આ તો બધાને જોઈ છે, ચીજ એટલી છે ઓછી. એમાંથી આખા સંસારના ક્લેશના દરિયા, ક્લેશો બધી ક્લેશના દરિયાઓમાં ત્યાં છે. એમાંથી વિચારવાનું છે એવું તો અનુકૂળતા પ્રતિકૂળતાને ગૌણ કરીને ભવબ્રહ્મનો નાશ થાય એની ચિંતામાં પ્રવેશ કરે છે. અનુકૂળતા પ્રતિકૂળતા એ તો એક ટેમ્પરરી વિષય છે, આ મૂળમાં છે બધું. અને આમ જુઓ તો શું છે કે એક ભાવ છે એની અંદર એના પેટામાં બધા પ્રસંગો છે, અનુકૂળતાના આવતા હોય કે પ્રતિકૂળતાના આવતા હોય, એ બધા પેટા રકમનો સરવાળો તે આખો ભાવ છે. સ્વર જણાવે છે ને, એક પેટાની રકમ ખતવેલી હોય એની અંદર બધી પેટા રકમ ઘણી હોય, આખો સરવાળો કેટલો, એ ખર્ચ ખાતે કુલ સરવાળો આટલો, આટલા આમાં આ ખર્ચા, આટલા આમાં ખર્ચા, આટલા આમાં ખર્ચા. આ મૂળ રકમ ઉપર થાય ડીએનએ અને નાની નાની રકમની અંદર માથાકૂટમાં ઉતરી જાય દર્શનોને વધારી નાખે છે. જે જીવો શુભરાગના હિમાયતી છે, શુભરાગ તો કરવો જ જોઈએ, એની હિમાયત કરે, હિમાયત કરે એટલે પક્ષ કરે, હિમાયત શબ્દ આવે છે. જે જીવો શુભરાગના હિમાયતી છે, જેને શુભરાગની ઘણી મહત્તા છે અને તેથી જેને શુભનો આગ્રહ બંધાઈ જાય છે, આ બે કારણ છે. શુભનો આગ્રહ થવાના બે કારણ છે, એક તો એની મહત્તા ભાષી છે અજ્ઞાન ભાવથી, એને શુદ્ધ ભાવ શું છે, આત્માનું મંગળ કલ્યાણ ક્યાં છે એની જેને ખબર નથી શુદ્ધ ભાવની, અને શુદ્ધ ભાવનો હિમાયત કરે છે, એનો આગ્રહ પકડે છે, એની મહત્તા રાખે છે. અથવા જે કોઈ જીવ શુભમાં સંતોષાઈ જાય છે, શુદ્ધ ભાવ થતાં મને બહુ સારું પડે, સારા પરિણામ થયા, આ ભાવ મને બહુ સારો આવ્યો, અથવા મેં આટલો સમય સુધી પૂજા કરી, ભક્તિ કરી, સ્વાધ્યાય કર્યો, યાત્રા કરી, ફલાણો કર્યું, દાન કર્યું, એમ ગણના કરે, સંતોષ આવું અને ગણતરી કરવી બે સંતોષના જુદા જુદા પ્રકાર છે. એક સંતોષમાં એમ થાય કે મેં આ સારું કર્યું અને એક કેટલું સારું કર્યું, બે સંતોષના પ્રકાર છે કે આટલું આટલું મેં સારું કર્યું. એ બધા દર્શનોના ને વધારનારા પરિણામ છે. છે શુભ રાગ, ચારિત્ર મૂળ મંદ વર્તે છે, જ્યાં શુભ રાગ છે ત્યાં ચારિત્ર મૂળ મંદ વર્તે છે, જાય દર્શન નિવૃત્તિમાં ખબર નથી રહેતી. જન્મ મરણનું કારણ જીવ સેવે અને એને ખબર ન રહે કે હું જન્મ મરણનું કારણ વધારી રહ્યો છું, એને એમ કે હું તો તપ કરું છું, જપ કરું છું, સ્વાધ્યાય કરું છું, પૂજા કરું છું, ભક્તિ કરું છું, સંયમ પાળું છું,
ધર્મના નામે અશુભનો આગ્રહથી છૂટકારો, ધર્મના નામે અશુભનો આગ્રહથી છૂટકારો.
એની તો ધરતા શું કરવી, ધર્મ નામે અશુભનું આવરણ ન છૂટે તો બિચારા તીવ્ર પાપમાં પડ્યા છે અને દયાના પાત્ર છે. આ તો જે જે કઈક ધર્મ બુદ્ધિ થી શુભ ભાવ કરે એને આવી ભૂલ થાય છે કે એને શુભ રાગની મહત્તા થઈ જાય, આગ્રહ બંધાઈ જાય અથવા સંતોષ થઈ જાય. ગણતરી કરવા અંદર અંદર મનમાં મનમાં એને ગણતરી થયા કરે છે આજ દિવસ આટલા કલાક તો આજના દિવસમાં આપણે આમાં ગયા, આખા દિવસમાં આટલો સમય તો આમાં ગયો, વાંચન કર્યું, આમ કર્યું, તેમ કર્યું, જંગલવાસ કર્યો છે, ગ્રસ્તી છોડી છે, મહાવ્રત નિરતિચાર પાળું છું, 28 મૂળનું પાલન કરું છું, આટલું ચારિત્રનું વહન કરું છું, મુનિ છું, જૈન મુનિ છું, ગણતરી ગણા છે, દર્શન મોહ બધા છે, ઘણો મન કસાય છે, દર્શન બહુ તીવ્ર થાય છે. આ કેવી રીતે જીવ ફસાય છે અને કેમ અનેક પ્રકારના ધાર્મિક વ્યવસાયમાં ઉભો હોવા છતાં કેમ જન્મ મરણ થી સંસારથી છૂટી શકતો નથી એનું આ કારણ છે. એને પોતાને ખ્યાલ નથી રહેતો. પરંતુ મોક્ષાર્થી જીવતો પૂર્ણ શુદ્ધતાને લક્ષ્ય પુરુષાર્થ કરે છે. જેટલો સિદ્ધાંત લીધો છે ને શુદ્ધિ પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, તે વાસ્તવિક શરૂઆત છે એનો અહીંયા ભાવ ઉતાર્યો છે પુરુષાર્થના પ્રકરણ અનુસાર. કે મોક્ષાર્થી જીવતો પુરુષાર્થ કરે છે, ક્યાં સુધી પુરુષાર્થ કરે છે કે પૂર્ણ શુદ્ધતા પ્રગટ ન થાય ત્યાં સુધી પુરુષાર્થ કરે છે, એટલું લક્ષ્યમાં રાખે છે. પૂર્ણ શુદ્ધિ ન થાય ત્યાં સુધી સંતોષ રાખવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. વચનામૃતમાં એક જોર સરસ લોકો છે કે આયુષ્યમાં ચક્રરૂપની ઉત્પત્તિ થયા પછી ચક્રવર્તી પગવાળીને બેસતો જેવા એના જે સુપ્રિન્ટેન્ડન્ટ મુખ્ય સેનાપતિઓ મહાન સેનાપતિઓ નીકળ્યા હોય ખબર લઈને આવે કે મહારાજ દેવી આયુધો ઉત્પન્ન થયા છે, આપણે આયુધશાળાની અંદર દેવી આયુધો ઉત્પન્ન થયા છે, તરત સરળ આ ખબર ચાલો ત્યારે સારું એમ સમ્યક દર્શન રત્ન એ ચક્ર રત્ન છે. સમ્યક દર્શન સુદર્શન ચક્ર છે અનંત સંસારને છેદવાનું અને અખંડ ને સાધવાનું. પછી પગવાળીને બેસે, સમ્યક દર્શન માટે પણ પગવાળીને બેઠવા નથી ને સમ્યક દર્શન થયા પછી પગવાળીને બેસે ને પૂર્ણતા ન થાય ત્યાં સુધી. બહુ સરસ દ્રષ્ટાંત લીધો છે વચના પ્રકાર. તેના શુભ પરિણામો ઉચ્ચ કુટીના મીઠ્યા દ્રષ્ટિ કરતા, કોઈ પણ કુટીના મીઠ્યા દ્રષ્ટિ કરતા ઉચ્ચ કુટીના થવા છતાં પણ તેને વિભાવની તુચ્છતા લાગેલી છે. એને તો વિભાવની એ બધા ઊંચામાં ઊંચી કુટીના વ્યવહારના પરિણામ સ્વભાવના પરિણામ એની તુચ્છતા લાગે છે, તેથી તેને મહત્તા લાગતી નથી. આમ તો મૂળમાંથી કાપે છે એમ કે એમ આજે આઠમ છે તમે ઉપવાસ કરો, સારું સારું ઉપવાસ કર્યો, બાપુ ઉપવાસ કર્યો પણ આત્મા ક્યાં ખોરાકને છોડી શકે છે એ ક્યાંથી લઈએ કે મારો આત્મા ખોરાકનો ત્યાગ કરી શકતો નથી. આ તો એક શુભ ભાવ આવ્યો, તુચ્છ ભાવ છે, તુચ્છ વિભાવ છે. ખોરાક છોડવાનો પ્રશ્ન જ નથી આત્માને વિશે. જે ભાવ આવ્યો, વિકલ્પ આવ્યો કે આજે આહાર લેવો નથી, ઉપવાસ કરવો છે, તો તુચ્છ વિભાવ છે, એની શું કિંમત છે. એને એમાં એને મોટા ભાવ થી વિકલ્પ જાય પછી બીજું ક્યાં છે વિકલ્પ છે એની ભાવ નથી તો શું સ્વભાવ થોડો ઉચ્ચકોટના પરિણામ થવા છતાં તેને તુચ્છ લાગે તેથી તેને મહત્તા લાગતી નથી. જ્યાં તુચ્છતા લાગે ત્યાં મહત્તા ન લાગે એવા ભાવો પડે એનું વજન રહેતું નથી. પરંતુ શુદ્ધતા પ્રગટ થવાની બદલે શુદ્ધમાં પોતે સ્થિત થઈ જાય છે તે ખટકે છે. સંતોષ નથી થતો, અસંતોષ થાય છે. આ જગ્યાએ તો શુદ્ધોપયોગ પ્રગટ થવો જોઈએ, એના બદલે શુદ્ધ વિકલ્પ આવ્યો. પુરુષાર્થ એ રીતે પ્રગટ થઈને શુદ્ધોપયોગને ઉત્પન્ન કરે એના બદલે શુભમાં આવી ગયો, એને શુદ્ધતા ન પ્રગટવાથી અસંતોષ રહે છે. ગમે તેવા શુભ ભાવમાં પણ અટકતો નથી, પરંતુ દર્શન મહાનો અભાવ કરીને તે શુદ્ધતા પ્રાપ્ત થશે એવું પ્રકાર જોઈએ. શુભ ભાવના વિષયમાં ચાહે તે કુટીનો શુભ ભાવ હોય, ચાહે તે પ્રકારનો શુભ ભાવ હોય, પણ એને આ પ્રકાર હોવો જોઈએ તો દર્શન નથી બચે. દર્શન ભૂત છે એ ઓળગેલું છે, ન ચાલશે સંસાર.